એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ જેણે ધંધાકીય દુનિયામાં સફળતા અને દીર્ઘાયુષ્યના માપદંડ બદલી નાખ્યા છે. જીમ કોલિન્સ અને જેરી પોરાસનું બિલ્ટ ટુ લાસ્ટ, જેને આપણે એમ કહી શકીએ કે દીર્ઘાયી કંપનીઓના મૂળ સિદ્ધાંતો. મોટો સવાલ એ છે કે અમુક કંપનીઓ દાયકાઓ અરે સદીઓ સુધી કઈ રીતે ટકી રહે છે અને પાછી શ્રેષ્ઠતા પણ હાંસલ કરે છે, જ્યારે બીજી ઘણી બધી જણે ગાયબ જ થઈ જાય છે.
બિલકુલ. આજની જે ઝડપી દુનિયા છે ને, જ્યાં બધું ધ્યાન આમ બસ આગલા ક્વાર્ટરના નફા પર હોય અથવા કોઈ એક ચમત્કારિક લીડર પર, ત્યાં પુસ્તક આપણને જરા અટકાવીને વિચારવા મજબૂર કરે છે. શું છે એવું જે કંપનીઓને સમયની સામે ટકાવી રાખે છે? શું ખાલી નસીબ છે કે પછી ખરેખર કોઈ ઊંડા સિદ્ધાંતો કામ કરી રહ્યા છે? આ પુસ્તક એ જ મૂળભૂત બાબતોની શોધ કરે છે.
તો ચાલો આ સફર શરૂ કરીએ. પહેલા તો લેખકો વિશે થોડી વાત થઈ જાય, ખરું ને? જીમ કોલિન્સ, આ નામ તો ઘણાએ સાંભળ્યું હશે. જાણીતા બિઝનેસ સંશોધક, સલાહકાર, સ્ટેનફર્ડમાં પણ ભણાવેલું છે એમણે. એમની ખાસિયત એ છે કે પુષ્કળ ડેટા લે, એનું વિશ્લેષણ કરે અને પછી એમાંથી એકદમ વ્યવહારુ સિદ્ધાંતો તારવે. પેલું ગુડ ટુ ગ્રેટ પુસ્તક પણ એમનું જ.
હા, અને એમની સાથે છે જેરી પોરાસ. એ પણ સ્ટેનફર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસના જ પ્રોફેસર એમેરિટસ છે. એમનો વિષય છે સંગઠનાત્મક વર્તન અને વિકાસ, મતલબ કે ઓર્ગેનાઇઝેશન કેવી રીતે કામ કરે, કેવી રીતે વિકસે, એના ઊંડા જાણકાર. એટલે આ જોડી બહુ સરસ છે. એક તરફ કોલિન્સની રિસર્ચ કરવાની ધગસ અને સરળ ભાષામાં સમજાવવાની આવડત, અને બીજી તરફ પોરાસનો શૈક્ષણિક અનુભવ અને ઓર્ગેનાઇઝેશનની સમજ. એમણે સાથે મળીને 6 વર્ષ લગાવ્યા અભ્યાસ પાછળ.
ઓહો, 6 વર્ષ અને 18 વિઝનરી કંપનીઓ અને બીજી 18 એમની સરખામણી માટે, એટલે કુલ 36 કંપનીઓનો ઊંડો અભ્યાસ. આ કંઈ નાનું કામ નથી.
બિલકુલ નહીં. હવે આવીએ પુસ્તકના હાર્દ પર. પુસ્તકનું મુખ્ય તર્ક શું છે? એમનું કહેવું છે કે જે કંપનીઓ ખરેખર લાંબો સમય ટકે છે ને અને સફળ રહે છે, એમની સફળતાનું કારણ કોઈ એક જાદુઈ નેતા નથી, કે નથી કોઈ એકદમ ક્રાંતિકારી આઈડિયા, કે નથી બજારમાં બરાબર ટાઈમે ઘૂસી જવું.
આ વાત જરા આમ આશ્ચર્ય પમાડે એવી છે. આપણે તો મોટે ભાગે સફળતાનો હીરો કોઈ સ્થાપક કે સીઈઓને જ માનીએ છીએ ને?
બરાબર. પણ આ પુસ્તક કહે છે કે ખરી ચાવી તો કંપનીની પોતાની બનાવટમાં છે, એની સંસ્થાકીય રચના, એની સંસ્કૃતિ, એના મૂળભૂત સિદ્ધાંતો એમાં રહેલી છે. લેખકો આને સરસ રૂપકથી સમજાવે છે. ઘડિયાળ બનાવવી, ક્લોક બિલ્ડિંગ નું કામ સમય કહેવાનું, ટાઈમ ટેલિંગનું નહીં.
ઘડિયાળ બનાવવી સમય કહેવાને બદલે.
હા, એટલે કે તમે એક એવી સિસ્ટમ, એક એવું મશીન બનાવો જે સમય જતાં આપોઆપ સારો સમય બતાવતું રહે, ફક્ત એક એવી વ્યક્તિ પર આધાર રાખવાને બદલે જે અત્યારે સમય કહી શકે છે. સમજાયું?
સફળતા વ્યક્તિ આધારિત નહીં પણ સિસ્ટમ આધારિત હોવી જોઈએ. ઘડિયાળ બનાવવી, આ રૂપક ખરેખર રસપ્રદ છે. ચાલો આ પુસ્તકના જે મુખ્ય વિચારો છે એને થોડા વધારે ઊંડાણથી સમજીએ. પહેલો મુદ્દો તો આ જ છે, ઘડિયાળ બનાવવા વિશે.
હા, પહેલો મુદ્દો ક્લોક બિલ્ડિંગ, નોટ ટાઈમ ટેલિંગ, સમય કહેવાને બદલે ઘડિયાળ બનાવવી, ચેપ્ટર 2. આનો સીધો અર્થ એ છે કે જે ખરેખર દીર્ઘદૃષ્ટા નેતાઓ હોય છે ને, એમનું મુખ્ય કામ પોતે સ્ટાર બનવાનું નથી હોતું, પણ એક એવી સંસ્થા બનાવવાનું હોય છે જે એમના પછી પણ, એમના વગર પણ સફળતાપૂર્વક ચાલતી રહે. દાખલા તરીકે હ્યુલેપેકેડ એચપીના સ્થાપકો, એમણે ખાલી પ્રોડક્ટ્સ પર ધ્યાન નહોતું આપ્યું, પણ એચપી વે નામની એક આખી કાર્ય સંસ્કૃતિ ઉગી કરવા પર ભાર મૂક્યો હતો. એમનો ગોલ એક એવી કંપની બનાવવાનો હતો જે પેઢીઓ સુધી ચાલે. અને આ કંપનીઓ શું કરે છે? એ અંદરથી જ નેતાઓ તૈયાર કરે છે, બહારથી મોટા નામવાળા સીઈઓ લાવવા પર ઓછો આધાર રાખે છે.
એટલે કે હીરો સંસ્થા પોતે છે, કોઈ એક વ્યક્તિ નહીં. બરાબર. પણ પછી સવાલ એ થાય કે આ સંસ્થાને ચલાવનારું બળ કયું? શું એ ખાલી પૈસા કમાવાની ઈચ્છા, નફો?
અહીં બીજો અને કદાચ સૌથી વધારે આમ ક્રાંતિકારી કહી શકાય એવો વિચાર આવે છે, મોર ધેન પ્રોફિટ્સ, નફાથી વિશેષ. ચાર્ટ ચેપ્ટર 4 અને એની સાથે જોડાયેલો છે મુખ્ય વિચારધારાનો ખ્યાલ. પુસ્તક શું કહે છે કે વિઝનરી કંપનીઓ ખાલી નફા માટે નથી ચાલતી. જો નફો તો જરૂરી છે જ, અત્યંત જરૂરી, જાણે શરીર માટે ઓક્સિજન હોય ને એવો, પણ એ કંપનીના હોવાનો અંતિમ હેતુ નથી.
પણ શું આ વાત થોડી વધારે પડતી આદર્શવાદી નથી લાગતી? શું ધંધાનો મુખ્ય ગોલ નફો કમાવાનો નથી હોતો આખરે તો?
લાગે એવી, પણ આ પુસ્તકનું સંશોધન કંઈક જુદું જ કહે છે. આ વિઝનરી કંપનીઓ એક મુખ્ય વિચારધારાથી ચાલે છે. એના બે ભાગ છે. એક મુખ્ય મૂલ્યો, કોર વેલ્યુઝ, એટલે કંપનીના એવા સિદ્ધાંતો જે ક્યારેય ન બદલાય, અતૂટ હોય. અને બીજું હેતુ, પર્પસ, એટલે પૈસા કમાવા સિવાય કંપની શા માટે અસ્તિત્વ ધરાવે છે, એનું મૂળ કારણ શું છે. જેમ કે મર્ક જેવી ફાર્મા કંપની, એમનો હેતુ શું? માનવ જીવનનું રક્ષણ અને સુધારણા. અથવા જોન્સન એન્ડ જોન્સનનું ક્રેડો જુઓ, એમનો સિદ્ધાંત. પેલો ટાયલેનોલવાળો કિસ્સો બન્યો ત્યારે એમના આ સિદ્ધાંતે જ એમને ગ્રાહકની સુરક્ષાને નફા કરતાં ઉપર રાખવાનો નિર્ણય લેવામાં મદદ કરી હતી.
હા, એ કિસ્સો તો જાણીતો છે.
અને નવાઈની વાત શું છે ખબર છે? લાંબા ગાળે આ કંપનીઓએ એમની સરખામણીમાં જે બીજી કંપનીઓ હતી ને, એમના કરતાં વધારે સારો નફો પણ કમાયો. એટલે આ હેતુ ખાલી આદર્શવાદ નથી, એ લાંબા ગાળાની સફળતા માટેનું એક એન્જિન છે.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવું છે. તો આ મુખ્ય વિચારધારાને પકડી રાખવાની, પણ દુનિયા તો બદલાતી રહે છે, તો પછી કંપનીઓ આગળ કઈ રીતે વધે? સ્થિર રહી જાય તો ન ચાલે ને?
બરાબર. અહીં જ ત્રીજો સિદ્ધાંત આવે છે જે બહુ મહત્વનો છે. પ્રિઝર્વ ધ કોર, સ્ટિમ્યુલેટ પ્રોગ્રેસ, મૂળભૂત સિદ્ધાંતો સાચવો, પ્રગતિને ઉત્તેજન આપો, ચેપ્ટર 5. લેખકો આને એન્ડની પ્રતિભા, જીનિયસ ઓફ ધી એન્ડ કહે છે. મતલબ એક જ સમયે બે વિરોધી લાગતી વસ્તુઓ કરવી.
એન્ડની પ્રતિભા એટલે કેવી રીતે?
એટલે કે કંપની પોતાની મુખ્ય વિચારધારા, મૂલ્યો અને હેતુને એકદમ મજબૂતાઈથી, કટિબદ્ધતાથી સાચવી રાખે છે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. પણ એ સિવાયની દરેક બાબતમાં, સ્ટ્રેટેજી હોય, પ્રોડક્ટ્સ હોય, બજારો હોય, કામ કરવાની રીતો હોય, એમાં સતત બદલાવ, પ્રયોગ અને પ્રગતિને પ્રોત્સાહન આપે છે. ડિઝનીનું ઉદાહરણ લો ને, એમણે કાલ્પનિકતા અને ફેમિલી એન્ટરટેનમેન્ટના જે મુખ્ય મૂલ્યો હતા એને પકડી રાખ્યા. પણ સાથે સાથે જુઓ, પહેલાં કાર્ટૂન, પછી એનિમેશન, પછી થીમ પાર્ક, પછી ફિલ્મો અને હવે સ્ટ્રીમિંગ, સતત નવા સ્વરૂપો અપનાવતા ગયા.
હા, એ વાત સાચી છે.
આ બેલેન્સ જાળવવો અઘરું છે, પણ એ જ લાંબા આયુષ્યની ચાવી છે, સ્થિરતા પણ અને ગતિશીલતા પણ.
અને આ જે પ્રગતિની વાત કરી, એને ઉત્તેજન આપવા માટે કોઈ ખાસ રીત હોય છે ખરી?
હા, ચોક્કસ. એના માટે લેખકો એક શબ્દ વાગરે છે, બિગ હેરી ઓડેશિયસ ગોલ્સ, BHAGS.
મોટા, મુશ્કેલ, હિંમતવાન લક્ષ્યો, ચેપ્ટર 6. BHAGS આ શું છે?
આ તમારા સામાન્ય વાર્ષિક ટાર્ગેટ નથી. BHAGS એટલે આમ સમજો કે 10-30 વર્ષના ગાળા માટેનો ખૂબ જ મોટો, મહત્વાકાંક્ષી, એકદમ સ્પષ્ટ ધ્યે. એ એટલો મોટો પડકાર હોય છે કે શરૂઆતમાં તો લગભગ અશક્ય જેવો લાગે, પણ એ આખી સંસ્થાને એક સાથે લાવે છે, એમને જોડે છે અને જોશ ભરે છે.
પણ આવા મોટા, લગભગ અશક્ય લાગતા લક્ષ્યો નક્કી કરવા, એ થોડું જોખમી ન કહેવાય? નિષ્ફળ જવાનો ડર ન લાગે?
જોખમ તો છે જ, એમાં ના નહીં. પણ BHAGS ખાલી હવામાં ગોળીબાર નથી હોતા. એ કંપનીની જે મુખ્ય વિચારધારા હોય ને, એની સાથે જોડાયેલા હોય છે. એ ખાલી ટાર્ગેટ નથી રહેતો, એક મિશન બની જાય છે. જેમ કે 1960ના દાયકામાં બોઈંગનું 747 જમ્બોજેટ બનાવવાનું લક્ષ્ય. એ સમયે એવું લાગતું હતું કે આખી કંપની દાવ પર લાગી ગઈ છે. અથવા નાસાનું ચંદ્ર પર માણસ મોકલવાનું લક્ષ્ય.
હા, એ તો ઇતિહાસ બની ગયો.
આવા લક્ષ્યો લોકોને રોજે રોજના કામ કરતાં કંઈક મોટું, કંઈક વિશેષ કરવા માટે પ્રેરે છે, એટલે ડર કરતા ઉત્સાહ વધારે જગાડે છે.
સમજાયો. હવે પછીનો મુદ્દો થોડો અલગ છે. કલ્ટ લાઇક કલ્ચર્સ, સંપ્રદાય જેવી સંસ્કૃતિઓ, ચેપ્ટર 7. આ શબ્દ જરા ચોંકાવનારો નથી. કલ્ટ જેવી?
હા છે, અને લેખકોએ એ જાણી જોઈને વાપર્યો છે. એમનું કહેવું છે કે વિઝનરી કંપનીઓમાં ખૂબ જ મજબૂત અને એકદમ વિશિષ્ટ કાર્ય સંસ્કૃતિ હોય છે, અને આ સંસ્કૃતિ એમની મુખ્ય વિચારધારાનું જ પ્રતિબિંબ હોય છે. એ એટલી તીવ્ર હોય છે કે જે લોકો એના મૂલ્યો સાથે, એની રીતભાત સાથે મેળ ખાય છે, એ લોકો એમાં એકદમ ભળી જાય છે, ખૂબ જ પ્રતિબદ્ધ બની જાય છે.
પણ શું આવી તીવ્ર સંસ્કૃતિ કર્મચારીઓ માટે દબાણવાળી કે બંધનકર્તા ન બની શકે? અને શું એનાથી વિવિધતા એટલે કે ડાયવર્સિટી ઓછી ન થઈ જાય?
સારો સવાલ છે. લેખકો કહે છે કે હા, આ સંસ્કૃતિઓ બધા માટે નથી હોતી. જે લોકો એમાં ફિટ નથી થતા એ લોકો ઝડપથી બહાર નીકળી જાય છે, જાણે શરીર કોઈ બહારની વસ્તુને, કોઈ વાયરસને કાઢી નાખે ને એવું, એક ફિલ્ટર જેવું કામ કરે છે. પણ એનો ફાયદો એ છે કે જે લોકો ટકી રહે છે એ બધા એક જ દિશામાં વિચારતા હોય છે, અત્યંત સંરેખિત અને પ્રેરિત હોય છે. ઉદાહરણ તરીકે નોર્ડસ્ટ્રોમ ડિપાર્ટમેન્ટ સ્ટોર, એમની ગ્રાહક સેવા પ્રત્યેની જે કટિબદ્ધતા છે એ કલ્ટ જેવી જ કહેવાય. અથવા ડિઝનીમાં કર્મચારીઓ પોતાને શું કહે છે? કાસ્ટ મેમ્બર્સ.
હા, કાસ્ટ મેમ્બર્સ.
આ બધું એ મજબૂત સંસ્કૃતિનો જ ભાગ છે. દબાણ હોઈ શકે પણ જેઓ એનાથી જોડાય છે એમના માટે મોટી શક્તિ બની જાય છે.
ઓકે, આગળનો વિચાર સ્ટ્રેટેજી વિશે છે. ટ્રાય અ લોટ ઓફ સ્ટફ એન્ડ કીપ વોટ વર્ક્સ. ઘણું બધું અજમાવો અને જે કામ કરે તે રાખો. ચેપ્ટર 8. આ વાત તો પરંપરાગત પ્લાનિંગ કરતા સાવ જુદી લાગે છે.
બિલકુલ જુદી. આ પુસ્તકનો એક મોટો દાવો એ છે કે વિઝનરી કંપનીઓની સફળતા મોટે ભાગે કોઈએ ઉપર બેસીને બનાવેલી જટિલ પૂર્વ નિર્ધારિત યોજનાઓનું પરિણામ નથી, પણ એક ઉત્ક્રાંતિ જેવી પ્રક્રિયા છે, એવોલ્યુશન જેવી.
એટલે કે
તેઓ સતત નાના મોટા પ્રયોગો કરતા રહે છે, ભૂલો કરે છે, એમાંથી શીખે છે, અને જે આઈડિયા, જે યુક્તિ સફળ થાય, કામ કરી જાય, એને ઝડપથી અપનાવી રહે છે અને પછી મોટા પાયે લાગુ કરે છે. 3M કંપની આનું બેસ્ટ ઉદાહરણ છે. એમની પહેલી 15% સમયવાળી નીતિ,
હા, જેમાં કર્મચારીઓ પોતાના મનપસંદ પ્રોજેક્ટ પર કામ કરી શકે.
બરાબર. એના કારણે જ પેલી પોસ્ટિટ નોટ જેવી પ્રોડક્ટ આકસ્મિક રીતે શોધાઈ ગઈ. એટલે આયોજન તો જોઈએ, પણ સાથે સાથે પ્રયોગ કરવાની છૂટ અને બદલાતા સંજોગો પ્રમાણે અનુકૂળ થવાની ક્ષમતા પણ એટલી જરૂરી છે.
બરાબર. અને નેતૃત્વનું શું? જો સંસ્થા એટલી મહત્વની છે તો પછી લીડરનો રોલ શું, ખાસ કરીને જે ટોચ પર બેઠા છે, CEO એમનો?
અહીં આવે છે 9મો મુદ્દો, હોમ ગ્રોન મેનેજમેન્ટ, ઘરમાં તૈયાર થયેલું સંચાલન. ચેપ્ટર 9. સંશોધનમાં એક બહુ જ રસપ્રદ વાત સામે આવી. આજે વિઝનરી કંપનીઓ છે ને, એ લગભગ હંમેશા પોતાની અંદરથી જ ટોચના નેતાઓ તૈયાર કરે છે અને પસંદ કરે છે. બહારથી કોઈ મોટા નામના ચમકતા સિતારા જેવા CEOને લઈ આવવાનું એ લોકો ટાળે છે.
એમ? પણ એનાથી પેલું કંપની બહારની નવી ટેલેન્ટથી, નવા વિચારોથી વંચિત ન રહી જાય?
અંદરને અંદર રહેવાથી ગ્રુપથિંક જેવું ન થાય?
એ જોખમ રહે છે, ચોક્કસ. પણ લેખકોની દલીલ એ છે કે જે નેતા અંદરથી જ તૈયાર થયો હોય એ કંપનીની મુખ્ય વિચારધારા અને એની સંસ્કૃતિને બહુ ઊંડાણથી સમજતો હોય છે, અને એટલે એને જાળવી રાખવામાં, એને આગળ વધારવામાં વધારે સફળ થાય છે. અને આંકડા પણ આ વાતને ટેકો આપે છે.
અભ્યાસમાં જોયું તો વિઝનરી કંપનીઓમાં ખાલી 4% CEO જ બહારથી આવ્યા હતા, જ્યારે એમની સરખામણીવાળી કંપનીઓમાં આ આંકડો 22% હતો.
ઓ, આ તો મોટો તફાવત કહેવાય.
હા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જેવી કંપનીઓ જાણીતી છે એમની આ આંતરિક નેતૃત્વ વિકાસની પરંપરા માટે. આ બતાવે છે કે આ ખાસ પ્રકારની કંપનીઓ માટે કોર વેલ્યુઝને સાચવી રાખવું એ કદાચ બહારના નવા આઈડિયા લાવવા કરતાં વધુ મહત્વનું સાબિત થયું છે.
અને છેલ્લો સિદ્ધાંત, જે મને લાગે છે કે આ બધાને એક સાથે બાંધે છે, ગુડ ઇનફ નેવર ઇઝ, પૂરતું સારું ક્યારે પૂરતું નથી.
હા,
ચેપ્ટર 10.
બરાબર કહ્યું. આ કંપનીઓમાં સતત પોતાને સુધારવાની, વધુ સારું કરવાની એક અંદરની આગ હોય છે, ઇન્ટરનલ ડ્રાઈવ. એ લોકો બજારમાં ભલે નંબર 1 હોય તો પણ સંતોષ માનીને બેસી નથી રહેતા. એ પોતાની જાતને ચેલેન્જ કરતા રહે છે, ક્યારેક પોતાની સફળ પ્રોડક્ટને હરાવવા માટે નવી પ્રોડક્ટ બનાવે છે, જેમ PNG કરે છે.
હા, એવું સાંભળ્યું છે.
અથવા પોતાની કામગીરીને હજી વધુ સારી, વધુ કાર્યક્ષમ બનાવવા સતત પ્રયત્નો કરે છે, જેમ બોઈંગ કરે છે. આ જે અંદરનો અસંતોષ છે ને, શ્રેષ્ઠતા માટેની ભૂખ, એ જ એમને સમયની સાથે સુસંગત રાખે છે.
અદ્ભુત. ખરેખર બહુ ઊંડાણવાળી વાતો છે આ પુસ્તકમાં. આટલી બધી ચર્ચા પછી ચાલો શ્રોતાઓ માટે મુખ્ય શીખ શું છે એને જરા તારવી લઈએ. કયા વિચારો એવા છે જે ખરેખર અલગ તરી આવે છે, જે આપણી સામાન્ય માન્યતાઓને પડકારે છે?
મને લાગે છે કે સૌથી મોટો જે વિચાર છે, જે કદાચ આંચકો આપે એવો છે, એ છે કે સફળતાનો આધાર વ્યક્તિ કરતાં સંસ્થા પર વધારે છે.
ક્લોક બિલ્ડિંગ.
નેતા આવે અને જાય, પણ જો સંસ્થાની સિસ્ટમ, એની સંસ્કૃતિ મજબૂત હોય તો એ ટકી રહે છે. આ ખરેખર નેતૃત્વની ભૂમિકાને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની વાત છે, નહીં?
સાચી વાત. અને બીજો મહત્વનો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો એ છે હેતુનું મહત્વ, કોર આઇડિયોલોજી. નફાથી પર જઈને વિચારવું, આપણે ત્યાં પણ ટાટા જેવી સંસ્થાઓના ઉદાહરણ છે જેમણે હંમેશા સમાજ પ્રત્યેની જવાબદારી અને નફા ઉપરાંતના હેતુને મહત્વ આપ્યું છે. આ પુસ્તક એ વાતને જાણે વૈશ્વિક સ્તરે સમર્થન આપે છે કે ખાલી પૈસા કમાવવા સિવાયનો કોઈ ઉચ્ચ હેતુ હોવો એ લાંબા ગાળે ખરેખર ફાયદાકારક છે.
હા, અને ત્રીજું, પેલી જીનિયસ ઓફ ધ એન્ડ, એટલે કે વિરોધાભાસોને એકસાથે લઈને ચાલવું, મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહેવું અને સતત પરિવર્તન પણ કરવું, સ્થિરતા અને ગતિશીલતા, આ બેલેન્સ કરવું એ જ ખરી કળા છે.
અને ચોથું, સફળતા હંમેશા સીધી લીટીમાં પ્લાન મુજબ નથી આવતી. પ્રયોગો અને ઉત્ક્રાંતિ, ટ્રાય અ લોટ ઓફ સ્ટફ દ્વારા ભૂલોમાંથી શીખીને આગળ વધવું એ પણ એટલું જ મહત્વનું છે જેટલું લાંબા ગાળાનું આયોજન.
તો આ બધા સરસ વિચારો છે, પણ એને વાસ્તવિક જીવનમાં આપણા કામમાં કઈ રીતે ઉતારી શકાય?
જો કોઈ વ્યવસાય ચલાવતું હોય તો મને લાગે છે કે સૌથી પહેલું કામ પોતાની કંપનીની મુખ્ય વિચારધારા સ્પષ્ટ કરવાનું છે. અમારા મૂલ્યો શું છે, અમારો હેતુ શું છે, પછી એવી સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ ક્લોક બિલ્ડિંગ બનાવવી જોઈએ જે અમુક ખાસ વ્યક્તિઓ પર ઓછી નિર્ભર હોય, મોટા પ્રેરણા આપે એવા BHAGS નક્કી કરવા જોઈએ, અને હા, પ્રયોગો કરવા માટે જગ્યા રાખવી જોઈએ, ભૂલો થાય તો એને શીખવાની તક ગણવી જોઈએ.
અને જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે એમના માટે તો શરૂઆતથી જ સંસ્કૃતિ અને મૂલ્યો પર ધ્યાન આપવું બહુ જ જરૂરી બની જાય છે. ખાલી પ્રોડક્ટ કે સર્વિસ પર નહીં, પણ કેવી સંસ્થા બનાવી છે એના પર ફોકસ કરવું જોઈએ. અને વ્યક્તિગત સ્તરે પણ આ લાગુ પડે છે, નહીં? આપણે સૌ આપણા પોતાના મુખ્ય મૂલ્યો શું છે, આપણા જીવનનો હેતુ શું છે એ શોધી શકીએ છીએ. નોકરી કે કારકિર્દી પસંદ કરીએ ત્યારે જોઈ શકીએ છીએ કે કંપનીના મૂલ્યો સાથે આપણા મૂલ્યો મળે છે કે નહીં. અને જો આપણે કોઈ ટીમના લીડર હોઈએ તો આપણી ટીમમાં પણ લોકોને વિકસાવવા પર, એવી પ્રોસેસ બનાવવા પર ધ્યાન આપી શકીએ જે આપણા વગર પણ ચાલે, એટલે કે નાની ઘડિયાળ બનાવી.
ખરેખર આ પુસ્તકના સિદ્ધાંતો તો બધે જ લાગુ પડે એવા છે, ખૂબ વ્યાપક છે.
મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવો સૌથી મોટો પાઠ એ છે કે સ્થાયી મહાનતા, લાંબા ગાળાની શ્રેષ્ઠતા એ કોઈ અચાનક બની જતી ઘટના નથી, એ નસીબ કે કોઈ જાદુઈ પ્રતિભાની વાત નથી, એ તો સભાનપણે લીધેલા નિર્ણયો, શિસ્તબદ્ધ પ્રયાસો અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. એ એક મજબૂત આત્મા એટલે કે મુખ્ય વિચારધારા સાથે સંસ્થાનું નિર્માણ કરવું અને પછી એ આત્માને જીવંત રાખીને સતત પ્રગતિ માટે મથવું એ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ એન્ડની શક્તિ છે. સ્થિરતા અને પ્રગતિ, પરંપરા અને આધુનિકતા, હેતુ અને નફો, આ બંનેને એક સાથે સાધવાની જે ક્ષમતા છે એ. અને બીજું, એ સમજ કે નેતાનું સાચું કામ સમય કહેવાનું નથી, પણ ઘડિયાળ બનાવવાનું છે. આ ચર્ચા પછી કદાચ આપણે સૌએ આપણી જાતને પૂછવું જોઈએ, આપણે આપણા કામમાં, આપણા જીવનમાં સમય કહેવાનાર બની રહ્યા છીએ કે ઘડિયાળ બનાવનાર?
ખૂબ જ સચોટ પ્રશ્ન અને વિચારવા જેવો મુદ્દો છે ખરેખર.
માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.